તારીખ 4/3/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 127 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101
આપવામાં આવે છે અહીંયા તો આ પોતાનું સ્વરૂપ છે, પોતાના સ્વરૂપનો વિષય. જ્યારે એમ જાણવા મળે કે મારી ક્રિયા તે સદાય છે, મને કઈ થવાનો પ્રશ્ન જ નથી. ત્યારે તે આધારનું વિષય ક્યારે કઈ ના થવું જોઈએ, એનો પાયો નાખ્યો છે. ચાંદી ના પાયા કરે છે, ક્યારે પણ નાશ ન થાય એવો માટે તારે જે જોઈએ નાશ થવો જોઈએ. વર્તમાન સુધી વિજાતી ધરાવ્યું અનુકાળ ગયો, એના વિશે વર્તમાન સુધીમાં અનુકાળ ગયો, એ અનંત કાળની અંદર કોના આધારે અનંત કાળ થયો, પોતાની શાશ્વત રિયાતીને કારણે અનંત કાળ થયો છે, કોઈ અન્ય વસ્તુના કારણથી અનંત કાળ એને કાઢવો મળ્યો છે, એનો અંત મુશ્કેલ એક વાત હું કાંઈ પણ અસીમ સામર્થ્ય જેનું છે, કાળથી પણ અસીમ કાળ પર્યંત એનું અસ્તિત્વ છે, સામર્થ્યથી પણ એનું બેહદ સામર્થ્ય છે, અને આશ્ચર્યકારી જેમ જેમ ચમત્કાર માણસને આશ્ચર્ય ઉપજાવે સમજે છે, એમ એ ચમત્કાર તો નામ માત્ર છે. આત્માની જે શક્તિ છે એ શક્તિઓ ચમત્કારિક શક્તિઓ છે, આશ્ચર્યકારી અદભુત શક્તિઓ આત્મા એને જાણે, એની પીછાણ થાય, ઓળખાણ થાય તો એનો મહિમા આવે, તો એની મહત્તા ભાષે, એની મહત્તા ભાષે તો એને ક્યાંય ચિંતાને દુઃખ થાય, મહત્તા ભાષે તો સુખી થાય, મહત્તા ન ભાષે તો સુખદુઃખ સાથે સંબંધ છે. ઓળખાણ થાય તો મહત્તા આવે, સાંભળવા છતાં ઓળખાણ નહીં હોવાથી મહત્તા આવતું નથી. સાંભળવા છતાં ઓળખાણ નહીં હોવાથી એને મહત્તા આપી નથી. રાજચંદ્રજી એમના ઘરમાં કોઈ એમને ઓળખતો ન હતો, એમનું મહત્વ કરતા હતા, મેળવવા માટે જેવો આતુર હતા એના પત્રો વાંચો સર્વજ્ઞને ઉપમા આપી એટલું ઉપમા આપે પત્રો લીધા છે તો એમાં સર્વજ્ઞ ભગવાન ને જેટલા ઉપમા આપે એટલા વિશેષણ પત્ર લખે તો એ તો પ્રશ્નો પૂછીને જ્ઞાન ની માગણી કરે છે ઓખાણ વગર મહિમા આવતા સીધી વાત દેખાવા માટે બીજા માણસ સાધારણ માણસ જગત ના મનુષ્ય હોય કોઈ બહાર દેખાવામાં આવે એવું છે એટલે પરિચય કરે એને એવું પરિચય કર્યા વિના જ્ઞાનમાં સ્વભાવ છે વ્યક્તપણે એનો પરિચય કરવો એટલે અનુભવ કરવો વળી જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ જ છે અનુભવમાં આવી રહ્યું છે અનુભવ એનો ધર્મ છે અનુભવ છે અનુભવ પોતે અનુભવને અનુભવ આ એમાં પરિચય છે એ પરિચય કરતા એની અંદર કેવી કેવી શક્તિઓ છે જ્ઞાન થાય એનું શાશ્વત જ્ઞાન થાય બીજી શક્તિઓ સાથે તો બહુ લેવા દેવા નથી પણ સુખ માટે એની દોડ ઘણી છે જેની અનંતકાળ કોઈ સુખ માટે દોડ છે સુખની સમસ્યા છે એ અનંત સુખનો ભંડાર એને પોતામાં શક્તિઓ જણાય છે અને એ શાશ્વત અનંત સુખ એને પણ જણાય છે ત્યારે એને આવે છે એવું સુખ છે કે જે પરાધીન નથી કોઈના આધારે નથી કોઈના અવલંબને નથી કોઈના કારણ નથી કોઈની અપેક્ષા નિરાનંદ નિરપેક્ષ પરિપૂર્ણ નિર્દોષ પવિત્ર સુખ આત્મામાં અનંત બેહદ ભરેલું છે અને ત્રણેય કાળે છે એ જયારે ઓળખાય ત્યારે એનો મહિમા વાસ્તવિક રીતે ઉત્પન્ન થાય છે અને એવો અનુભવ થાય ત્યારે એનો મહિમા ઉત્પન્ન થાય બહારમાં કોઈ જીભ જૂસી વળી મળી જાય તો રખાઈ જાય છે ખબર છે કે ઘરે દીકરો છે મોટો થશે ત્યારે એનો લગ્ન પ્રથમ રાખ પ્રસંગે કેટલો અર્થાય કદી ખબર નથી, છતાં એને ખબર પડે છે કે મારા આત્મામાં આનંદ સુખ ભર્યું છે અને એ આનંદ હું કરી શકું. મારા હાથની વાત છે, સ્વાધીનતાની વાત છે,
ઋષિ નો હોય તો ધારે રૂપે બધા
અથવા જાણવા માત્ર મને પણ ખબર છે કે આત્મા
રહેવાનું નથી
પોતાની રુચિ ક્યાં ભાન કરે છે આ વસ્તુ રામનું અને કલ્પજ્ઞતાનું મહાત્મા છૂટી જાય. જો પોતાના સ્વરૂપનું મહાત્મા આવે તો રાગનું અને અધૂરા જ્ઞાનનું એટલે ઉઘાડનું મહાત્મા છૂટી જાય. રાગનું મહાત્મા છૂટે તો રાગના વિષયભૂત પદાર્થોનું પણ મહાત્મા છૂટી જાય, મહિમા છૂટી જાય, એની મહત્તાનો આવે. પછી અર્થજ્ઞતા એટલે જ્ઞાન નો ઉઘાડ, ક્ષયોક્ષમ. ત્રણ જગ્યાએ જીવ ફસાય છે. બહુ ભાગ જીવો પુણ્યના ફળમાં ફસાણા છે. કોઈ વળી એમ વિચાર કર્યો કે પુણ્યના ફળ તો પંચેન્દ્રિયના વિષયરૂપ સામગ્રી હોવાથી ત્યાં પાપ નવું ઊભું થાય છે, માટે એનો ત્યાગ કરો તો પાછા એક પણ ભાવમાં ફસાય છે. થોડુંક સમજણ કરે છે તો એક પણ ભાવમાં ફસાય છે, કોઈ ત્યાગ કરી શકે છે. ભાઈ આપણે છોડી દઈએ, ભલે પૂર્વ પુણ્યના ઉદય બધું હોય આપણી પાસે, પણ આપણે ભોગ ઉપભોગમાં જવું નથી. પરિપૂર્ણ ભાવમાં ફસાય છે અજ્ઞાનને લીધે, અને એથી કોઈ બીજી ત્રીજી જગ્યાએ આવે તો જ્ઞાનના ઉઘાડમાં ફસાય છે. અજ્ઞાન ભાવે પુણ્યના ફળમાં અથવા પુણ્યમાં ફસાય છે. કોઈ જ્ઞાન કરે છે વાંચનથી શ્રવણથી તો એક ક્ષરક્ષમમાં પાછો ફસાય છે, કેમ કે પેલા એટલું આ વિષયની સમજણ નહોતી ને હવે થોડું જ્ઞાન થયું તો એ અલ્પનો પર્યાયની અંદર એથી વધારે ફસાય. એ બધી કિંમત છૂટી જવી જોઈએ. અનંત જ્ઞાન જેમાં ભર્યું છે, બેહદ જ્ઞાન જેમાં ભર્યું છે એવો આત્મા છે, એની પાસે ઉઘડેલું જ્ઞાન અનંતમાં ભાગે છે. એની મહત્તા કે અનંત જ્ઞાન સ્વરૂપ આત્માની મહત્તા, બસ પછી ઉઘાડ જ્ઞાનની મહત્તા આવવાનો પ્રશ્ન રહેતો નથી. જો રૂચિપૂર્વક આત્મ સ્વરૂપ ખ્યાલમાં લે તો રાગનું અને અર્પણતાનું મહાત્મા છૂટી જાય. ક્ષણે ક્ષણે જે નવી નવી થાય છે એ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય પણ ત્રણ કાળ ત્રણ લોકને જાણવાના સામર્થ્યવાળી છે, તો પછી તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું, દ્રવ્યનું સામર્થ્ય વિચારવા માટે આ એક યુક્તિ આપે છે. ક્ષણે ક્ષણે નવી થાય છે, જેનું આયુષ્ય એક સમયનું છે, એવી એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય એનું સામર્થ્ય કેટલું કે ત્રણ કાળ ત્રણ લોકને કોળિયો કરી જાય, એટલું જેનું સામર્થ્ય છે એવા અનંત કેવળ જ્ઞાનની પર્યાય નું જે કંદ છે કેવળ જ્ઞાનનો જે કંદ છે કે જેમાંથી કેવળ જ્ઞાનની તૈયારીઓ થયા જ કરે, કંદ એટલા માટે કહે છે, કંદ રૂપ હોય છે, એક ગાંઠ વાવે થયા જ કરે બાજુ બાજુમાં, બાજુ બાજુ બાજુમાં એમાંથી નીકળ્યા જ કરે બનસ ગાંઠ એક વાવી હોય. પણ થોડા વખતમાં તો હું તો બગીચો થઈ જાય ફરતો સ્વભાવનો કેવળ જ્ઞાન ની પર્યાય સાદી અનંત કાળ સુધી નીકળ્યા કરે, છતાં ઓલું કંદ તો અમુક ટાઈમે નકામું થાય, આ તો એમ ને એમ એવું ને એવું અંત બંધ રહે છે, કાંઈ જેની અંદર કોઈ જાતની ક્ષતિ ખામી ખોળ ઘસારો કે ઓછાપણો થાય એવું કઈ બનતું નથી. આવો પોતે છે, પાછો આ કોઈની વાત નથી, પણ આવો
પોતાની વાત
પોતે છે કે કેટલું સામર્થ્ય એનું. એક આત્માના સામર્થ્ય પાસે આખું જગત તુચ્છ પાસે, જગતની માણસ તો જગતની કોઈ ને કોઈ વસ્તુની મહત્તા કરે છે, આખું જગત તો કોઈના ઘરે હોતું નથી, એવા પુણ્ય પણ હોતા નથી, પુણ્ય પૂરા નથી હોતા, અધૂરા જ હંમેશા હોય છે, એટલે આખું જગત ત્રણેય લોકનો કોઈ સ્વામી હોતો નથી પુણ્યની દ્રષ્ટિએ. પણ આખું જગત હોય તો તુચ્છ લાગે એવું એક આત્મવસ્તુ સામર્થ્ય અને એટલી વિશેષતા અને મહત્તા છે એ પોતાના જ સ્વરૂપની. હવે પોતે કેટલો દીન થઈને પોતાના સુખ માટે જેની પાસે સુખ નથી એવા પુદ્ગલો પાસે સુખની ભીખ માંગે છે, જેમાં સુખની ગંધ નથી એની પાસે સુખની ભીખ માંગે છે, રાજા થઈને ભિખારી પાસે થી અપેક્ષા રાખે છે કે તું મને કાંઈક પાક, મને કાંઈક તું હવે પાક, બોલો તો પણ હું ભિખારી છું, મારી પાસે કઈ છે નહીં, તો નહીં ભાઈ સાહેબ તું મને કઈ આશરો દે, તો હું અનાથ છું, તો નહીં તું મારું રક્ષણ કર. આવી ઉલટી પરિસ્થિતિ ઉભી છે. શું કારણ છે? તો પોતાના સામર્થ્યનું અજ્ઞાન છે, બીજું કઈ નથી. જેટલું પોતાની શક્તિ ને સામર્થ છે એનું અજ્ઞાન છે, એને કારણે આમ થયા વિના હરે આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે, ખ્યાલમાં લે ન લીધું, વાસ્તવિકપણે વાસ્તવિક વસ્તુનું વાસ્તવિક ખ્યાલ આવે, અધર અધરથી તો ખ્યાલ આવે છે અને તેથી એની દીનતા છૂટતી નથી, એની એ લાચારી ઉભી રહી છે, પણ બરાબર ખ્યાલમાં લે તો આત્માનો મહિમા અવશ્ય આવે. આત્માનો મહિમા આવે નહીં, પણ આત્માનો મહિમા એટલો બધો ઉછળીને આવે કે એને રોકો રોકી શકાય નહીં, ઉછાળો ખાઈને આવે. જો એને બરાબર ખ્યાલ આવે કે મારું આવું સ્વરૂપ છે, તો ઉછાળો ખાઈને અંદર જગતમાં તો એવું બન્યું છે કે દરિદ્રમાં દરિદ્ર માણસને આત્માનું ઓળખાણ થાય છે, કર્મને લઈને બહારની પરિસ્થિતિ એકદમ દરિદ્ર હોય છે, એવી કે જંગલમાંથી સૂકા લાકડા મીણીને વેચે કે મજૂરી કરીને પેટ ભરતો હોય એવી સ્થિતિમાં પણ આત્મજ્ઞાન કરનારા જેવું હોય છે, પણ દીનતા છૂટી જાય, બધી દીનતાને છૂટી હોય એ બાદશાહના બાદશાહ થઈ ગયો કે આ બધા જગતમાં રાજાથી માંડી શ્રીમંતોથી માંડીને બધા સંસારના પ્રાણીઓ દુઃખી છે અને આ જગતમાં કોઈ સુખી હોય તો હું એક છું એમ એને લાગે, પછી સુખ આવે છે, સુખનો અનુભવ કરે છે, એને બહારમાં તે દારિદ્ર છે એનું દુઃખ નથી, કેમ કે એની મહત્તા ગઈ છે, સામગ્રી હોત તો એની મહત્તા નથી, તો ન હોત તો એનો ક્યાં પ્રશ્ન રહે છે? હોય એની માનતા નથી તો ન હોય એનો પ્રશ્ન રહેતો નથી. એ સુખી છે, આવી પરિસ્થિતિ છે. એમ દ્રષ્ટિ બદલાઈ જાય છે. આ મૂળ કારણ છે. આત્માને કલ્યાણનું કોઈ મૂળ કારણ હોય તો સ્વરૂપને ઓળખીને એનો મહિમા આવવો એ જ છે. બસ આટલું જ છે, આથી વધારે કાંઈ નથી. સ્વરૂપ મહિમાવંત છે એ મારે લાવવું નથી, કાંઈ કાઢવું નથી. ફક્ત જેવું છે એનું ઓળખવું છે, બસ ત્યાં એનો કલ્યાણ થઈ જાય છે. એટલે 206 ગાથામાં સમયસારમાં એ વાત લીધી છે કે જે એટલું જ કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે, એટલું જ સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. એટલે તો આત્મા જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, ત્યાંથી શું કરવા વાત કરી, બીજી વાત ન કરી. કે જેટલું આ જ્ઞાન છે એટલું જ સત્ય કલ્યાણ છે. જ્ઞાનમાં તું પર તરફ જોવે છો એટલે તને એકનું પર ભાસે છે, તારું જ્ઞાન હોવાય છતાં તને દેખાતી નથી. દીપચંદજી એક બહુ સુંદર વાત કરી કે જ્ઞાનમાં પર તરફ જોતા એકનું પર ભાસે છે, નિજ તરફ જોવે તો નિજ ભાસે, નિજ જ ભાસે. કેમ કે જ્ઞાનમાં પર આવતું નથી, પરનું પ્રતિબિંબ આવે તો પર તો આવતું જ નથી. નીચ તરફ જુઓ તો એટલું નીચ જ ભાષે, એવી નીચ તરફની દ્રષ્ટિ સુખકારી છે અને પર તરફની દ્રષ્ટિ દુઃખકારી છે. ગુરુદેવ પ્રવચનની અંદર બહુ સંકેત કરતા હતા, ગૂઢ સંકેત કરતા હતા એ, જો ભાઈ તને તારા જ્ઞાનમાં પર પદાર્થ નથી દેખાતા પણ તને તારું જ્ઞાન દેખાય છે, તે દેખાય છે તો તારે જ્ઞાન ની તૈયારી છે, તને પર નથી દેખાતા એમ કહેતા. અપર પ્રકાશકમાં ચર્ચા કરે પરનું પ્રતિબિંબ પડે છે આત્મા પર ને જાણે છે એમ કહેતા 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 આ વાત કરી દેતા કે હવે એ બધું તો ઠીક જાણવાનો વિષય છે, હવે તારે તારા તારો પર તરફ જવું નથી, સ્વ તરફ આવવું છે. તો એક બીજી વાત કરીએ કે તને પર જણાય છે ને એમ ભૂલી જા, તને તારા જ્ઞાનની પર્યાય જણાય છે એમ. એટલે એમાં કહેવું શું છે કે એમાં ગુઢ સંકેત આ છે કે તું નિજ તરફ જો, પર તરફ જો છો એ તારી ભૂલ થાય છે. પર તરફ જોતા તને એકલું પર ભાસે છે, એકલી પરની હૈયાતી ભાસે છે, તારી હૈયાતીને તું ખોઈ બેસે છો. હવે તારી હૈયાતી સંભાળવી હોય તો તું તારા જ્ઞાનમાં તને જો ને. છૂટતો નથી કેમ કે એને હમ જોવે છે, પોતાને હું જોતો જ નથી, પછી ક્યાંથી છૂટે? જો ઉદ્દેશ છે, એક સાથે નજર કરીએ તો 25-50-100 તમે બેઠા, પણ જેને આ તરફ જોવાનો ઉદ્દેશ હોય એ દેખાય, બીજા બધા ગમ થાય છે. એક સાથે 100 ને પર 2 છે, આમાં જેમ 100-50 વાત નથી, પણ ગમે એટલી ચીજો હોય જ્ઞાનની સામે જ્ઞેય રૂપે, પણ જેના ઉદ્દેશથી જોવું હોય એ દેખાય. તમે રસોઈ ચાખો છો મીઠું કેટલું, તો મીઠું દેખાશે, ઓછું છે વધારે છે કે સપ્રમાણ છે? પછી મરચું કેટલું, તીખાશ કેટલી, બહુ તીખું શું છે કે મળવું પડે છે એટલું મરચી પડ્યું છે? ખટાશ કેટલી, ગળપણ કેટલું, બધા સ્વાદ વારા ફરતે તમે ટેસ્ટ કરી લ્યો છો કે આ વખતે ચાખ્યું ને ત્યારે મરચાનો મીઠાનો ખ્યાલ કર્યો તો જરા ફરીને ચાખી લઈએ. 4-5 વખત ચાખે એકને એક રસોઈ ત્યારે બધી વખતે જુદા જુદા સ્વાદને માપે, મરચું કેટલું પડ્યું, નમક કેટલું પડ્યું, ખટાશ કેટલી પડી, ગણપણ કેટલું પડ્યું. તો એમાં શું છે, ચીજ તો બધી આવે છે જ્ઞાનમાં, પણ તમારો ઉદ્દેશ હોય છે કે આ વખતે આને જ જોવું છે, આ વખતે આને જ જોવું છે, આ વખતે આને જ જોવું છે. તો અહીંયા એમ કહે છે કે તું જ્ઞાનને એવા ઉપદેશથી જો સ્વને જ્ઞાનમાં સ્વ છે, પોતે છે, સ્વને જોવાના ઉપદેશથી તું જ્ઞાનને જો, સ્વને જોવાના ઉપદેશથી જ્ઞાનને જોઈશ તો તને પરની ભાષે, પણ તું પરને જોવાના ઉપદેશથી જ્ઞાનને જોવે છો એટલે સ્વ તને હોવા છતાં ભાસતો નથી. બસ અહીં તો બે ચીજ છે, ત્રીજી ચીજ નથી. અહીંયા ભગવાન લખાણ કરે તો કેમ નથી ફૂલાતો? ભગવાન કેટલી મહિમા કરે છે! સર્વજ્ઞ દેવ, તીર્થંકર દેવ, જૈન પરમેશ્વર, જેની બહારની રિદ્ધિ સિદ્ધિ આશ્ચર્ય કાર્ય હોય છે, ચોત્ર અંતરની રિદ્ધિ સિદ્ધિ તો ઓળખે તો સ્વરૂપ ને ખબર પડે. એ પણ ત્યાં તારા જ વખાણ કરે છે, ત્યાં ફૂલાતો નથી. રસોઈ આવડતી હોય ને કોઈ વખાણ કરે તો ફૂલાઈ જાય. તમે કાંઈ રસોઈ બનાવે છે, આંગળા ચાકવા પડે છે એને પરો છોડી જાય. પણ અહીંયા તો કહે છે કે તારા આનંદ ગુણ ની વખાણ કરીએ છીએ, કાંઈ એને એને હાશ આવતી નથી. એને રસ લીધો છે, જે રસ લીધો છે એમાં એને રસ ચડે છે, એ રસ એને કેળવો છે, એટલે સ્વયં માત્રમાં એ રસ આવી જાય છે. આત્મરસ એને કેળવ્યો નથી, આત્માનો રસ લીધો નથી, ચૈતન્ય નિરાકુર શાંતિનો રસ લીધો નથી. નહીતર લાખ વાતો છે એ પોતાનો રસ છોડવા તૈયાર થાય નહીં. ચક્રવર્તી દીક્ષા લીધી, ભરત ચક્રવર્તી, ત્યારે કોઈ વિનંતી નહીં કરી હોય એને, એની પટરાણીથી માંડી એના માતા પિતાથી માંડી એના પરિવારથી માંડી પુત્રોથી માંડી એના અનુચરોથી માંડી મિત્રોથી માંડી ને બધા કાંઈ એને વિનંતી નહીં કરી હોય. કે ભાઈ મારી શાંતિનો સવાલ છે, હું કાંઈ કોઈના માટે જાતો નથી, મારી શાંતિ ને મારા સુખ માટે જાઉં છું.
બરોબર,
પોતાને સુખ શાંતિ નો સવાલ હોય તો કોઈ પણ સાંભળે નહીં. આ જીવ નો એવો સ્વભાવ છે, કોઈની દરકાર ન કરે. અત્યાર સુધી સર્વજ્ઞ નું માન્યું નથી, એને પુણ્યમાં સુખ લાગ્યું તો સર્વજ્ઞ એ કહ્યું કે તારા આત્મામાં સુખ છે, નથી ગણકારતો, કોઈનું ન ગણકારે, ભગવાન નું એના ગણકાર એવું પૂછે છે. એને લાગે એને પછી એ કોનું ગણકારે, એ કોઈનું ગણકારે, કેમ કે પોતાનું સુખ શાંતિ નો સવાલ છે. મારી શાંતિ વેચીને મારે કાંઈ જોતું નથી, શું કે છે તમને ફલાણું કરી દઈએ, ફલાણું પાવીએ, ફલાણે એનો પૂરતા રાખે, ફલાણું મળશે તમને આમ, તો મારી શાંતિ આને સામે મારે કાંઈ શાંતિ વેચીને કઈ લેવું નથી, પછી ક્યાં સવાલ છે? આમ વાત એને વિશ્વાસ આવવો જોઈએ, એની વિશે રુચિ થવી જોઈએ, એ બે પાયાની વાત છે. થોડુંક કઠણ છે તો આ જગ્યાએ જ કઠણ છે. જેમ જેને જેનું વ્યસન થઈ ગયું છે એને વ્યસન પ્રથમ છોડવું કઠણ છે, પણ જેવી છોડી એની અસર ઘટી, પરિચય ઓછો કર્યો, ઘટાડતો ગયો, ઘટાડતો ગયો, ઘટાડતો ગયો, વ્યસનની ચીજ છે એની માત્રા ઘટાડતો ગયો ને જેવી એની અસર ઘટી પછી તો શક્તિ આવી જાય છે. પહેલું થોડું કઠણ છે, પર રસ ચડી ગયો છે એટલે થોડું કઠણ પડે છે. પણ સમજે, એની વાસ્તવિકતાનો ખ્યાલ લે, લાભાલાભનો લાભ નુકસાનની કિંમત આપે તો જરૂર એ પોતે તૈયાર થઈ જાય એવી વાત છે. એમાં એવી અઘરી વાત નથી, કરવા ધારે તો અઘરી વાત નથી, કરવા ધારતો નથી. ખરી વાત તો એ છે, આમ નામ રઘુશિવ ગાડું નાખી રાખે કે જેમ હાલે છે, કરવું જ છે ને કરે છૂટકો, લીધે છૂટકો, એમ કરવા ધારતો નથી. કરવા ધારે તો એટલું અઘરું નથી, પછી એટલું અઘરું નથી. સત્યાવીસ 128માં પણ જ્ઞાન સ્વભાવ કેવો છે એની
વાત કરી છે.
કેટલી અત્યારે સગવડ થઈ ગઈ છે, કેટલા પડખેથી એકની એક વાત સેંકડો પડખેથી સ્પષ્ટ કરીને સામે મૂકે છે ગુરુદેવ. એ એક અત્યારની વિશિષ્ટતા છે. એટલા વિશિષ્ટ કેમ છે આપણા સૌના, કે આવી અધ્યાત્મની પરમાર્થની આત્માના કલ્યાણની વાત ચારે બાજુથી ખોલી ખોલીને સ્પષ્ટ કરી દીધી છે. જેને જ્ઞાન ધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદી પરમૂળનું જે જ્ઞાન થાય છે તે નિર્ણય લઈને થાય એવી પરાધીનતા જ્ઞાન નથી. જ્ઞાની પોતાના જ્ઞાનની સ્વતંત્રતાને કેવી રીતે જાણે છે, કે એને પોતાનું જે જ્ઞાન પરિણતિ છે, જ્ઞાનની જે ધારા છે, ધારાવાળી જ્ઞાન પરિણમી રહ્યું છે, એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. અને એ જ્ઞાન ધારામાં જેને પોતાના જ્ઞાયક સ્વભાવનું જ્ઞાન વર્તે છે તેને પારમાર્થિક ગુણવાળી જ્ઞાનધારા કહેવામાં આવે છે. જ્ઞાનધારા તો બધા જીવને છે, જ્ઞાનની ધારા એટલે પરિણતિ ધારા છે, એમાં વચ્ચે તૂટક પણ નથી થતું. એક સરખી સરળ ધારા ચાલે છે, સમય સમયની પર્યાય હોવા છતાં વચ્ચે એક સમયનો આતરો પડતો નથી, એટલે એને જ્ઞાનધારા કહેવામાં આવે છે. એ વિજ્ઞાન ધારા તો બધા જ ગુરુને ચાલે છે, પણ અહીંયા એવી સામાન્ય જ્ઞાન ધારાની વાત નથી કરી. એવી જ્ઞાન ધારામાં જે જ્ઞાન ધારા જીવને ચાલી રહી છે, એવી જ્ઞાન ધારામાં નાયકનું જ્ઞાન થયું છે. એ જ્ઞાન ધારાનો વિષય જ્ઞાન સ્વભાવ છે, એને શું અનુભવ થાય છે, કે એને ચાલતો પોતાની અવસ્થાનો રાગ અને આદિ પરગુણો એટલે બીજા પદાર્થો એનું જ્ઞાન થાય છે, એટલે એનું પ્રતિબિંબ આવે છે જ્ઞાનમાં, જાણવું થાય છે, એ જ્ઞેયને લઈને થાય છે, તે જ્ઞેયના કારણથી થાય છે. રાગ છે માટે રાગ જણાય છે, અન્ય પદાર્થ છે માટે તે જણાય છે, એવી પરાધીનતા મારા જ્ઞાનને નથી એમ એ જાણે છે. એટલે શું જાણે છે, કે જ્ઞાન શક્તિમાંથી જ્ઞાન ઉપજે છે, જ્ઞાન મેળમાંથી ઉત્પન્ન થતું નથી, પણ જ્ઞાનની શક્તિ છે, જ્ઞાન શક્તિનો ભંડાર મારો આત્મા છે, એમાંથી જ્ઞાન આવે છે. અને એ વાત તો થોડીક તપાસે ત્યાં ખબર પડે એવી છે. જ્ઞાનનો પર્યાય ચાલે છે એ સમયે, જે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થયા કરે છે અંદરમાં, ક્યાંથી ઉત્પન્ન થાય છે સે તપાસે છે. આ ક્યાંયથી બહારથી આવ્યો, અંદર જે જ્ઞાનનો તરંગ ઉઠે છે એ ક્યાંય બહારથી આવ્યો છે કે અંદરથી અંદરથી આવ્યો છે, થોડોક તપાસે તો ખ્યાલ આવે એવું છે. જ્ઞાન તો જ્ઞાન માંથી થાય છે, જ્ઞાન તો જ્ઞાન સ્વભાવી આત્મામાંથી થાય છે, જ્ઞાન કોઈ જ્ઞેયમાંથી થતું નથી. એક સ્વલક્ષ કરીને તપાસીને નિર્ણય કરે તો સંસ્કાર પડી જાય એવી વાત છે. સંસ્કાર કઈ એવી ચીજ નથી કે પૂર્વભાવમાં લીધા હોય તો કામમાં આવે, થોડી ક્ષણ પહેલા લીધા હોય તો કલાક પછી એનું કામ થઈ જાય, થોડી મિનિટો પછી એનું કામ ચાલુ થઈ જાય. નહીતર લોકો એમ સમજી બેસે છે કે સંસ્કાર એવી હોય અને જલ્દી આત્મા પ્રાપ્ત થાય, સંસ્કાર ઢીલી લીધા હોય પૂર્વભાવમાં તો અત્યારે એને કામમાં આવી જાય, પણ સંસ્કાર તો તું અત્યારે લઈ શકે એમ છો, કઈ મોટી વાત છે નહીં. રાત અંદર ઝૂકીને અંદર વળીને જરાક જોતો કરો, કે તારું જ્ઞાન જ્ઞાનમાંથી થાય છે, તારું જ્ઞાન દેહમાંથી થતું નથી. અંદર વળીને જરાક જોઈએ ત્યાં સંસ્કાર પડી જાય. સંસ્કાર એટલે સ્વભાવના સંસ્કાર. સ્વભાવના સંસ્કાર એટલે આત્મામાં ન ઘૂસાય એવી છાપ પડવી, શું એને સંસ્કાર કહે છે? શું ચીજ છે સંસ્કાર? ન ઘૂસાય એવી છાપ પડે એને સંસ્કાર કહે છે. બધી બધી છાપો ઘૂસાઈ જાય છે. આજે આ ચીજ વાંચી હોય કાલે યાદ ન રહીએ, વિસ્મૃત થઈ જાય. એક ચીજ છાપું વાંચ્યું હોય હજાર માર્ક, બે ચાર પાંચ વાર પાછું ભૂલી જાય. ખાધું હોય તો સવારે શેનું શાક ખાધું તો હાજર ભૂલી જાય. બીજા જ્ઞાન તો બધા સ્મૃતિ વાળા જ્ઞાન વિસ્મૃતિ સહિત જ છે. એક સંસ્કાર એવી ચીજ છે ઘૂસાતી નથી, એમાંથી અંકુર ખૂટે ખૂટે ને ખૂટે મોક્ષ માર્ગમાં જ્ઞાનનું, એમાંથી સિદ્ધપુર સુધી પહોંચી જાય એવી જબરદસ્ત વસ્તુ છે. બીજ કેવડું હોય છે? વડ જેવડું હોય છે? કેટલું નામ? રાયના દાણા કરતા નાનું હોય છે. વડનો ટેટો બીજ નથી, એની અંદર 100-200 બીજ હોય છે. એક ટેટાની અંદર 50-100-200 એવા બીજ હોય છે, ઝીણા 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 રાયના દાણા કરતા. શક્તિ કેટલી એની અંદર? અનંત વડના ઝાડ થાય ને અનંતા ટેટા થાય ને અનંતા બીજો થાય ને એટલી શક્તિ એક બીજમાં પડે છે. એમાં સંસ્કાર થયું છે. લાગે સાધારણ કે બસ જ્ઞાન જ્ઞાનથી થાય છે એટલું જ જોવું છે. જ્ઞાનનું સામર્થ્ય બસ જ્ઞાન થવામાં કારણ છે. જ્ઞાન થવામાં જ્ઞાનના સામર્થ્ય સિવાય બીજું કાંઈ કારણ નથી. એટલું નિરાલંબ નિરપેક્ષ જ્ઞાનનું સામર્થ્ય તે પોતાનું જોઈ લે. ચોખ્ખું નથી દેખાણું, ઝાંખી થઈ પાછું પાતળું દેખાણ, બસ એટલું જ્ઞાન સંસ્કારમાં થાય છે. એથી વધારે નથી થતું. ફાટે એટલી શક્તિ જો એના સંસ્કારમાં આટલી શક્તિ છે, વસ્તુમાં શક્તિ કેટલી, એના ઉપરથી ત્રિકાળીનું સામર્થ્ય નીકળે છે. કહે છે કે જ્ઞાન ધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે, તેને મારું જ્ઞાન સ્વાધીન છે અને પરાધીન નથી એવું સ્પષ્ટ જણાય છે, અનુભવાય છે. અને એમ કહેવા પાછળ એ વાતનું સમજીને તારામાં પણ કેવી રીતે છે જોઈ શકે એમ કહેવા પાછળ જ્ઞાનીના દ્રષ્ટાંતે એટલી વાત કરી છે. સ્વભાવની થોડી વિશેષ વાત